તારીખ 26/3/1993 શ્રી સમયસર કલષ્ટિકા શ્લોક નંબર 102 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 50
અર્થ કરે છે કે અહીં કોઈ મતાંતર રૂપ થઈને આશંકા કરે છે, એમ કહે છે કે કર્મ ભેદ છે, કોઈ કર્મ શુભ છે કોઈ કર્મ અશુભ છે. શું કહે છે? કોઈનો મત ભેદો થાય છે, મતાંતર એટલે બીજો મત પડવો, કોઈનો મત એવો બીજો પણ એમ હોય છે. આમાં બે કર્મ વચ્ચે તો તફાવત છે, ભેદ છે, એટલે બરાબર છે. એક શુભ નો પ્રકાર છે અને એક અશુભ નો પ્રકાર છે. અમે ચાંદલના પુત્રોના દ્રષ્ટાંતે વાત કરી, પણ આ તો બેમાં ફેર છે, શુભમાં ને શુભમાં ફેર છે. બેને એક કેમ કહેવાય? શા કારણથી? કોઈ કર્મ શુભ છે કોઈ કર્મ અશુભ છે. શા કારણથી? કે હેતુ ભેદ છે બે વચ્ચે, સ્વભાવ ભેદ છે, અનુભવ ભેદ છે અને આશ્રય ભિન્ન છે. આ ચાર ભેદોના કારણે કર્મ ભેદ છે એમ કે છે. ચારેના કારણ જુદા છે, ચારેના પ્રકૃતિ સ્વભાવ એટલે પ્રકૃતિ જુદી છે, શુભ અને અશુભ પ્રકૃતિ જુદી છે. ચારેનો અનુભવ જુદો છે એમ કે છે. એકના સાતા વેદાય છે, એકના અસાતા વેદાય છે અને આશ્રય ભિન્ન છે. અને ચારેના જુદા જુદા આશ્રય છે. જે શુભનો આશ્રય છે તે અશુભનો આશ્રય નથી. દેવગુરુ શાસ્ત્ર શુભનો આશ્રય છે, કુટુંબ પરિવાર અશુભનો આશ્રય છે. ફેર છે કે છે? આમ ચાર ભેદોના કારણે કર્મ ભેદ છે એમ કે છે. ત્યાં હેતુનો અર્થાત કારણનો ભેદ છે. એ ચારેના તફાવત ભેદો કેવી રીતે તફાવત છે એ દર્શાવે છે કે હેતુ એટલે કારણ, કારણ કેવી રીતે ભેદ છે. કે સંકલેશ પરિણામથી અશુભ કર્મ બંધાય છે અને વિશુદ્ધ પરિણામથી શુભ બંધ થાય છે. આ બે નો કારણ નો ફેર પડે છે. એકના શુભ નું કારણ છે, એકના અશુભ નું કારણ છે. એક અશુભ કર્મ બાંધે છે, એક શુભ કર્મ બાંધે છે. બંનેના કારણો જુદા જુદા છે. સ્વભાવ ભેદ અર્થાત પ્રકૃતિ ભેદ છે. બેની પ્રકૃતિ શુભ પ્રકૃતિ ને અશુભ પ્રકૃતિ બે જુદી જુદી પ્રકૃતિ છે. ભેદ એટલે જુદી. એનું વિવરણ કે અશુભ કર્મ સંબંધી પ્રકૃતિ ભિન્ન છે, પુણ્ય વર્ગના ભિન્ન છે અને શુભ કર્મ સંબંધી પ્રકૃતિ ભિન્ન છે અને તેની પુણ્ય વર્ગના પણ ભિન્ન છે. એ પ્રકૃતિની પુણ્ય વર્ગણાઓ પણ ભિન્ન ભિન્ન છે. એક શુભની પ્રકૃતિ, એક અશુભની પ્રકૃતિ, બે કઈ એક કર્મ નથી. કઈ કર્મના પરમાણુઓ પણ જુદી જુદી વર્ગણાના છે. અનુભવ કહે છે કે અનુભવ અર્થાત કર્મનો રસ, તેનો પણ ભેદ છે. તેનો ઉદય કહે છે, તેનો અનુભવ વર્ણન કરે છે. રસ એટલે શું? કે અશુભ કર્મના ઉદય જીવ નારકી થાય છે અથવા તીર્જ થાય છે અથવા હીન મનુષ્ય થાય છે અને ત્યાં અનિષ્ટ વિષય સંયોગ રૂપ દુઃખ ને પામે છે. શું કહ્યું અહીંયા? કર્મનો વિપાક રસ એટલે અહીંયા વિપાક લેવો. એકનો ઉદય વિપાક એટલે ઉદય આવે છે ત્યારે ક્યાં જીવ હલકી ગતિમાં જાય છે અથવા હલકો મનુષ્ય થઈને એને બહારમાં પ્રતિકૂળતાઓનું દુઃખ ઘણું જોવામાં આવે છે. એવો અશુભ કર્મનો સ્વાદ છે, રસ છે, એ આસ્વાદ છે એટલે અનુભવ છે. એવો અશુભ કર્મનો અનુભવ થાય છે અને ત્યાં ઈષ્ટ વિષય સંયોગ એવો સ્વાદ છે. જયારે શુભ કર્મ ના ઉદય જીવ દેવ થાય છે અથવા ઉત્તમ મનુષ્ય થાય છે અને ત્યાં ઈષ્ટ વિષય સંયોગ રૂપ સુખ ને પામે છે અને ત્યાં તો એને અનુકૂળતા વાળા સંયોગો મળે છે. દેવલોકમાં મનુષ્યમાં શ્રીમંત થાય, રાજા થાય, એવો શુભ કર્મ નો સ્વાદ એવો છે. એનો અનુભવ જુદો, તેથી સ્વાદ ભેદ પણ છે. અનુકૂળતા ને પ્રતિકૂળતા નો અનુભવ જુદો જુદો આવે છે. આશ્રય અર્થાત ફળની નિષ્પત્તિ એવો પણ ભેદ છે. શું? આશ્રય ફળ લીધું છે. ફળની ઉત્પત્તિ પણ અશુભ કર્મના ફળ જુદા, શુભ કર્મના ફળ જુદા છે એનું વર્ણન કરે છે. કે અશુભ કર્મના ઉદય હીણો પર્યાય થાય છે અને ત્યાં અધિક સંકલેશ થાય છે, એટલે ત્યાં જે ફળ આવે છે એમાં દુઃખ થાય છે એમ કહે છે, અને ત્યાંથી સંસારની પરિપાટી થાય છે. શુભ કર્મના ઉદય ઉત્તમ પર્યાય થાય છે અને ત્યાં ધર્મની સામગ્રી મળે છે, દેવગુરુ શાસ્ત્ર મળે છે, અને તે ધર્મની સામગ્રીથી જીવ મોક્ષે જાય છે. બેનું ફળ જુદું છે, એકનું ફળ સંસાર, બીજાનું ફળ મોક્ષ. શુભનું ફળ મોક્ષ લેવા શું, આવો કોઈનો મત છે? હો છે નહીં એમ, આ તો મત છે એમ કે છે. અમારો મત જુદો પડે છે. તમે એમ કહો છો કે શુભનું ફળ અને અશુભનું ફળ બધું એક જ છે, ખોટી વાત છે. અમને તો કંઈક જુદું જુદું લાગે છે. શું આપણને એનું બિંદુ પૂન લઈ આવે છે ને, એટલા માટે જો એવા પૂન બાંધ્યા હતા કે દેવગુરુ શાસ્ત્ર સાચા મળ્યા અને હવે એના ફળમાં મોક્ષ જવાશે, મોક્ષ સુધી જવાશે. સાચા દેવગુરુ શાસ્ત્ર મળ્યા વિના કોઈનો મોક્ષ થાય એવી રીતે? શું તેથી મોક્ષની પરિપાટી શુભ કર્મ છે. આવું કોઈ મિથ્યાવાદી માને છે, આવું માનનારા કેવા છે? મિથ્યા દ્રષ્ટિ છે, મિથ્યાવાદી છે, એને ખરેખર સત્યની ખબર નથી. અને આ તો અનાદિથી માનતો જ આવ્યો છે. આવી માન્યતા એ કોઈ નવી માન્યતા નથી, આવું તો માને જ છે. અને આવી વાત બેસી પણ જાય છે અને કહેનારા પણ એના અભિપ્રાય અનુસાર કહેનારા મળે છે, એટલે એની એ વાત તરત જ સારી અનુકૂળ લાગી જાય છે અને એનો અભિપ્રાય દ્રઢ થઈ જાય છે. મિથ્યા અભિપ્રાય કે નહીં બરાબર છે, આ કે છે એવું જ છે. શું ભાઈ વાત કરતા હતા, અમને કોઈ સંબંધી આવ્યા હતા ઘરે, વાત સારી છે કે વળી પાછા મહારાજ મળ્યા. હા, આ પૂનના ફળમાં તો ના જૈન જૈન ધર્મ મળ્યો અને જૈન થયો કે નહીં? આ જૈનમાં ક્યાંથી આવ્યો? પૂનના ફળ વગેરે આવ્યો? પુણ્ય છોડીશ નહીં, છોડીશ નહીં પુણ્ય. તો હું ઓલી બધી વાતમાં ફસાતો નહીં ક્યાંય, તો ઓલી બંધ થઈ ગયા પાછા. એને જે કહેવા કહેવાવાળા બેસ એને જલ્દી અનુકૂળ પડી જાય છે. શું એક તો પુણ્યની રુચિ છે, પુણ્યના ફળની રુચિ છે, અનુકૂળતા ગમે છે, અને એમાં પાછા એનું ફળ ધર્મને મોક્ષ બતાવે પાછા. એટલે એને ગમતું હોય એવું કહે અને એનું ફળ પછી પોતાને કાંઈ લાંબી જતા ગમ નથી. મહારાજ કહે એટલે સમજીને કહેતા હોય છે, થઈ રહ્યું. તેના પ્રતિ ઉત્તર આમ છે કે આટલું જે લાંબી લાંબી વાત કરી ચાર પ્રકારની, એને હવે એમ કહે છે કે જો તારે ક્યાં ફેર છે, સમજ સમજણ કરી લે. હવે સાચી સમજણ આમ છે કે કર્મ ભેદ નહીં, કોઈ કર્મ શુભરૂપ અને કર્મ શુભરૂપ એવા ભેદ તો નથી, બે અશુભ છે એમ કે છે. શું આમાં ગાથા તો છે ને, મૂળ ગાથા એ છે કે તેને શુભ કેમ કહીએ, કે શુભ કેમ કહેવાય ભલા, જે સંસારમાં દાખલ કરે, સંસારમાં દાખલ કરે અને શુભ કેમ કહેવાય? તો પછી હોનાની બેડી હારી છે, એના જેવી વાત થઈ. હોનાનું પાંજરું હારું, એના જેવી વાત થઈ ગયા. તો પાંજરું તો પાંજરું ખરું કે નહીં? કોઈ કર્મ શુભરૂપ અને કોઈ કર્મ અશુભરૂપ એવા ભેદ તો નથી, કેમ કે બે બંધના કારણ છે, બે માંદે છે જીવને. શા કારણથી? કે હેતુ સ્વભાવ અનુભવ આશ્રયાણામ સદા અતિ અભેદાત. આ ચારે ચારમાં અભેદ છે એમ કે છે. તમે ચારે માં ભેદ પડ્યા, હવે અમે તને એમ કહીશું કે ચારે માં અભેદ પણ છે, કાંઈ ફેર નથી. શું હેતુ? એટલે કર્મબંધના કારણ, વિશુદ્ધ પરિણામ, સંકલેશ પરિણામ એવા બંને પરિણામ અશુદ્ધ રૂપ છે, અજ્ઞાન રૂપ છે, તેથી કારણ ભેદ પણ નથી, કારણ એક જ છે, બંને બંધનું કારણ છે. તેમ જુદું પડ્યું કે એકથી અશુભનો બંધ થાય છે ને એકથી અશુભ કર્મનો બંધ થાય છે, પણ બંધ તો થાય છે ને બે થી, એમ કે છે આયા. પછી શું શુભ બંધ ને શું કરવો, બાંધે એને શું કરવાનું, એને કેમ હારો કહેવાય? લોઢાની છરી થી મારી નાખે તો ખરાબ, અને હોનાની છરી થી મારી નાખે તો હે સારું. લોઢાની લાકડી થી મારે તો એ સારું નહીં, પણ હોનાની લાકડી થી મારે તો માર તો વાગવાનો જ ને. લાકડી હોનાની હોય કે લોઢાની હોય તારે શું ફેર પડે છે, માર વાગવામાં તને શું ફેર પડે છે? માર તો એવું ભાઈ સરખો જ વાગવાનો છે, બે ધાતુ છે એમ. કર્મ તો બે કર્મ માંડે છે તને, એમાં બાંધન બંધનમાં શું ફેર પડ્યો? એટલે એમ કે છે તારે મુક્ત થવું છે કે નહીં, આમ કે છે કે તારે શુભ કર્મ થી બંધાવવું છે, સંસારની અનુકૂળતા જોઈએ છે કે સંસાર થી મુક્ત થવું છે? સંસારની અનુકૂળતા જોતી હશે તો પણ કાયમ કોઈને અનુકૂળતા મળે એ વસ્તુ સ્થિતિ સંસારમાં નથી, કેમ કે એ અનુકૂળતાને અનુકૂળ ગણતા પાપના પરિણામ થાય છે અને એનું ફળ પ્રતિકૂળતા આવે છે, કોઈને અનુકૂળતા રહેતી નથી. દિવસ પછી રાત ને રાત પછી દિવસ, અશુભ પછી શુભ ને શુભ પછી અશુભ, થયા જ કરવાનું છે. માટે તું એમ માનતો હોય કે આપણે અનુકૂળતા અનુકૂળતામાં વાંધો નથી, ખોટી વાત છે. દુઃખી થવાનો થવાનો ને થવાનો જ છું. હવે છૂટવું છે કે નહીં એટલી વાત કર, કે બંધાવવું છે, બસ પ્રશ્ન આટલો છે. કર્મ બંધના કારણે વિશુદ્ધ પરિણામ, સંકલિત પરિણામ એવા બંને પરિણામ અશુદ્ધ રૂપ છે. બંને બંધના કારણ છે, બંનેમાં અશુદ્ધતા છે, બંનેમાં અજ્ઞાન છે, એમ કહે છે. જ્ઞાન એકેમાં નથી, બેમાંથી એકે જ્ઞાન રૂપે નથી. જ્ઞાન રૂપે નથી એટલે આત્મા રૂપે નથી, એટલે સ્વભાવ રૂપે નથી, એટલે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે નથી, એમ કહેવું છે. તેથી કારણ ભેદ પણ નથી, એક જ સરખા છે કારણમાં, કારણ એક જ છે. એટલે પેલો જે ઉત્તર છે, હેતુ એટલે કારણ, એ તારી સમજણ ફેર છે, એમ કે છે. હવે સ્વભાવ કે શુભ કર્મ અશુભ કર્મ એવા બંને કર્મ પુદ્ગલ પિંડ રૂપ છે, તેથી એક જ સ્વભાવ છે, સ્વભાવનો ભેદ તો નથી. તેમ વર્ગણા જુદી જુદી પાડી, પણ એક જ સ્વભાવ છે, બંને પુદ્ગલ છે, બે માંથી એકે આત્મા નથી ને ચૈતન નથી, ક્યાંય આત્મા નથી, એમ કે છે. એક જ સ્વભાવ વાળા છે, પુદ્ગલ સ્વભાવ, સર્વે માયના પુદ્ગલ એક સ્વભાવ. અનુભવ રસ તો પણ એક જ છે, રસ ભેદ તો નથી. શું એનો અનુભવ લીધો કે અનુભવ પણ સરખો છે, કેમ કે વિવરણ કે શુભ કર્મના ઉદયે જીવ બંધાયો છે ને સુખી છે, અશુભ કર્મના ઉદયે જીવ બંધાયો ને દુખી છે, વિશેષ તો કાંઈ નથી. શું બેમાં બંધાયો બંધાયો તો બેમાં છે, એમ કીધું. શું શુભ કર્મના ઉદયે જીવ બંધાયો છે અને અશુભ કર્મના ઉદયે જીવ પણ બંધાયો છે, ના તો બંધનનો જે વિપાક છે એ તો બંનેનો સરખો જ છે, એમાં કાંઈ ફેર નથી. સુખી દુઃખી તો સંસારમાં કહેવાય છે, પણ ખરેખર કાંઈ સુખી દુઃખી નથી, બે વખતે દુઃખી જ છે, એમ કેવું છે. હજી સુખી કીધું ને, શુભ કર્મના ઉદયે જીવ બંધાયો સુખી છે, એ લૌકિક અપેક્ષા એ બોલાય છે, પરમાર્થ તો ત્યાં પણ સુખી નથી. બંધન છે એ બંધ, બંને બંધનનું દુઃખનું જ કારણ છે. બંધ છે અને સુખી છે એ વાત ક્યાંથી લાવ્યો, એમ કે છે. બંધાયો ને સુખી એ વાતને કાંઈ મેળ ખાતો નથી, કહેવા માત્ર સુખી છે, વિશેષ તો કાંઈ નથી, એટલે બે માં કાંઈ ફેર નથી. શું હવે ફળ લે છે, ફળની નિષ્પત્તિ તે પણ એક જ છે, વિશેષ એમાં એક વિશેષ કાંઈ નથી. શું કે શુભ કર્મના ઉદય સંસાર, તેવી જ રીતે અશુભ કર્મના ઉદય પણ સંસાર. તો કહે છે કે મોક્ષ, કે ખોટી વાત છે, શુભ કર્મના ઉદયથી કોઈને મોક્ષ હોય નહીં. અને એનો મોટો દ્રષ્ટાંત એ છે કે જીવ દ્રવ્યલિંગી ઉત્કૃષ્ટ શુભ કરીને 31 સાગરના ફળે જાય છે, અથવા દ્રવ્યલિંગ ધારણ કરે છે, અને અભવી હોય તો દ્રવ્યલિંગ ધારણ કરે, એમાં શું થઈ ગયું? એટલે કઈ મોક્ષ થાય નહીં, સુખ થી કઈ મોક્ષ થાય નહીં, નહીતર અભવી નો મોક્ષ થઈ ગયો જોઈએ, થાય નહીં. એને બંનેના બંનેનું ફળ સંસાર છે, વિશેષ તો કઈ નથી. આથી એવો અર્થ નિશ્ચિત થયો કે કોઈ કર્મ ભલું અને કોઈ કર્મ બુરું એમ તો નથી, બધું કર્મ દુઃખરૂપ છે. જો ઓલો સુખી છે એમ ન લીધું, બધું કર્મ દુઃખરૂપ છે. અહીંયા દુઃખનો સરવાળો લઈ દીધો. માટે કોઈ કર્મ આત્માનું ભલું કરે, કોઈ કર્મ આત્માનું બુરું કરે એમ તો નથી, એવું ખરેખર નથી. બધું જ દુઃખનું કારણ છે. કર્મ માત્ર દુઃખનું કારણ છે, કર્મ બંધન કોઈ સુખનું કારણ નથી. પણ જીવને ભ્રમ થાય છે કે પુણ્યના ફળ મીઠા લાગે છે અને પુણ્યના ફળની અનુકૂળતાઓ છે એ સુખનું કારણ છે, એ જીવને ભ્રમ છે. અને એ જ એનો મિથ્યાત્વ રૂપ અશુભ ભાવ છે. એ કેવો ભાવ છે? મિથ્યાત્વ રૂપ મોટો અશુભ ભાવ છે, કે જેના ફળમાં જીવ નિગોદમાં મિથ્યાત્વના ફળમાં ચાલ્યો જાય છે. હવે એને કેવી રીતે સારું કહેવું? શુભને સારું માનવું એના જેવું બીજું કોઈ અશુભ નથી એમ કે છે. શું ગુરુદેવ તો એક વિશેષ ખુલાસો કરતા કે અગ્રહિત મિથ્યાત્વ નિગોદમાં હોય છે, અને બધા મિથ્યા દ્રષ્ટિ જગતના સર્વ પ્રાણીઓ અગ્રહિત મિથ્યાત્મા છે. અગ્રહિત મિથ્યાત્મા એટલે શું? કે શરીર રૂપે પોતાને અનુભવ કરે છે, એમાં કઈ બુદ્ધિ ચલાવવાની નથી. એકેન્દ્રિય હોય તો તે પર્યાય બુદ્ધિ, દેહાત્મક બુદ્ધિ. પણ અહીંયા મનુષ્ય થયા પછી ગ્રહિત ઊભું કરે છે. ઊંચી ઊંચી જગ્યા મળે ને, મોક્ષ પામવા માટેનું સૌથી સારું કોઈ સ્થાન ચાર ગતિમાં આવે તો મનુષ્ય ગતિ. એટલે ઊંચી ઊંચી સ્થિતિ મળી, ઊંચી સ્થિતિ મળી ત્યાં એની ઊંચી ખુરશીની જવાબદારી પણ વધારે હોય છે. જગતમાં પણ ઊંચી પાયરીએ બેસાડે એની જવાબદારી વધારે હોય છે. એટલે ત્યાં એને જવાબદારી માં એને પુણ્યથી મોક્ષ થાય છે, પુણ્યથી ધર્મ થાય છે. એવું જયારે બુદ્ધિપૂર્વક સમજતો જાય છે, સમજતો થાય છે, ત્યારે એને અગ્રહિત માંથી ગ્રહિત મિથ્યા દર્શન થઈ જાય છે. ઠીક. હા, વધારે વધારે, કેમ કે બીજી ગતિમાં એ પરિસ્થિતિ નથી. બીજી ગતિમાં નારકીમાં તિરેંચમાં ગ્રહિતની પરિસ્થિતિ એટલી એટલી નથી જેટલી મનુષ્યની છે. શું કોઈ એ પણ ગુરુદેવ ને પ્રશ્ન કર્યો હતો, કોઈ સર આ તિરેંચ પામી જાય છે અને મનુષ્ય થઈને આટલો બધો ડાયો માણસ થઈને પામે નહીં, આ બધું આમ કેમ થતું હશે? તો એને ફસાવાના કારણો પણ અહીંયા વધારે છે. શું અહીંયા તર્ક વિતર્ક કરીને ફસાવાના કારણો પણ વધારે છે. તિરેંચમાં એ કઈ માથાકૂટ નથી, અને સૂક્ષ્મ થોડો છે, એટલે જેટલો સૂક્ષ્મ છે એટલો પ્રયોજન ભૂત એક બાજુ લગાડી દે છે. સુખની પ્રાપ્તિ અને દુઃખની પ્રાપ્તિ, દુઃખથી ખસવું, સુખમાં ઢળવું, બસ. આકુલતાથી હટવું, નિરાકુલતા બાજુ જવું, અંદરનો પ્રયત્ન એને ચાલુ થઈ જાય છે વિજ્ઞાનનો. અને આ જ કઈ ફોદા કાયદા જ કરે, આ પૂન સારું કે નહીં, આવું પૂન સારું કે નહીં, આ તો સારું કે નહીં, ફલાણું તો આમ ફેરખરો કે નહીં, આટલો તો ફેરખરો કે નહીં, એમ કરીને ગ્રહિત મિથ્યાત્મા ચાલ્યો જાય છે. એવું કરી જાય છે. અગ્રહિત તો અનાદિનું છે. હવે આના બુદ્ધિપૂર્વક શું કર્યું? કે પુણ્યથી ધર્મ થાય છે. આ નવ તત્વનો જૈન દર્શનમાં આવીને નવ તત્વનો અભ્યાસ કરે, એમાં પુણ્ય તત્વ આવે તો કે પાપ તત્વ હે અને પુણ્ય તત્વ ઉપાદેય. કોઈ વધારે બુદ્ધિવાળા શું કરે કે પુણ્ય તત્વમાં અમુક પ્રકારનું પુણ્ય તત્વ હે અને અમુક પ્રકારનું ઉપાદેય, એના ફેરફાર. તત્વ દ્રષ્ટિ નથી, તત્વ તો એક જ છે, બે તત્વ નથી. પુણ્ય તત્વમાં બે તત્વ નથી, પુણ્ય તત્વમાં તત્વ એક જ છે. એના તું બે ભાગ પાડે તો તત્વ દ્રષ્ટિ નથી રહેતી એમાં, એમ વાત છે. બંધન નું કારણ છે, સંસાર નું કારણ છે, દુઃખ નું કારણ છે, એ તત્વ દ્રષ્ટિ છે. ભૂમિકા અનુસાર નો શુભ ભાવ આવ્યા વિના રે નહીં, પ્રશસ્ત રાગ આવે જ, ભૂમિકા અનુસાર પ્રશસ્ત દ્વેષ આવે જ, હા પછી બધું આવે ભંગભેદમાં. તો નો આવે તો એ ભૂલ છે, એ ભૂમિકા થી નીચે નો છે એમ કે શું. પણ આવે એટલે શું, એનું કર્તવ્ય અભિપ્રાય કેવી રીતે ગણવો? હવે આમાં અભિપ્રાય જ્ઞાની નો અભિપ્રાય છે, આ તો કેવી રીતે ગણવો? શું અભિપ્રાય ના બે અર્થ થાય છે. એક અભિપ્રાય નો અર્થ આશય, ઈરાદો અથવા દ્રષ્ટિકોણ એવો થાય છે, અને એક અભિપ્રાય નો અર્થ એવો થાય છે કે જે સિદ્ધાંતિક રીતે એ અભિપ્રાય અનુસાર બધા પરિણામ થવા લાગે, જેને જ્ઞાનનો પર્યાય, વિશિષ્ટ પર્યાય કહેવાય, અને જે શ્રદ્ધા સાથે સંબંધ ધરાવનારો પર્યાય કહેવાય. કારણ કે શ્રદ્ધા તો સૂક્ષ્મ છે, ના પકડાય. અભિપ્રાયની ભૂલથી શ્રદ્ધા ખોટી છે એમ પકડી લેવાય. શું અભિપ્રાય સાચો હોય તો એની શ્રદ્ધા બરાબર છે એમ પકડી શકાય. એ અભિપ્રાય જુદો વિષય છે, આ અભિપ્રાય જુદો વિષય છે. એટલે જ્યાં જે અર્થ થતો એ કરવો, પાછો બધો એક અર્થ ન કરવો અભિપ્રાયનો. લીધું છે બધું, થોડું થોડું શરૂ કર્યું છે ને, ફોડ તો પાડવો પડે ને. હવે અભિપ્રાય તો એક શબ્દ છે, એનો આવો ફેર છે અંદર. એટલે એ તો ત્યાં જે વાત કહેવા ધારે છે એટલી મર્યાદામાં એનો અર્થ લેવાનો છે. જે અભિપ્રાયનો અર્થ દ્રષ્ટિકોણ થાય કે આશય કે ઈરાદો થાય, ત્યાં કહેવા ધારેલા વિષયની મર્યાદાથી બહાર નહીં જવાનો. અને ઓલો અભિપ્રાય તો અમર્યાદ છે, સિદ્ધાંતિક છે, ત્રણ કાળમાં ફરે નહીં. પુણ્યથી ધર્મ ન થાય એ અભિપ્રાય કાયમ રાખવાનો છે. ભૂમિકા અનુસાર પ્રશસ્ત રાગ દ્વેષ થાય એ અભિપ્રાય તે ભૂમિકા પરની મર્યાદામાં પૂરી થાય કે થાય એવી વાત છે. આમ છે લ્યો, ઠીક. એકની એક જગ્યાએ દાખલા તરીકે ગૃહસ્થ છે, એ કોઈ તૃષાતુર ને જુએ તો એને પાણી પાવાનો દયાનો વિકલ્પ આવે, આવે ને. અને મુનિ છે, એને કોઈ તૃષાતુર જુએ તો એ કમંડળ માંથી પાણી ન અપાય. શું ત્યારે મુનિ કરતા ગૃહસ્થ વધારે દયાળુ સમજવા કે નહીં? હે, એ ખોટી વાત છે. મુનિ એકેન્દ્રની જે દયા પાળે છે એ એકેન્દ્રની દયા ગ્રસ્ત પાડતા નથી, છતાં સંગી પંચેન્દ્રને પાણી પાતા નથી. એકેન્દ્રની દયા પાળે છે, સંગી પંચેન્દ્રને પાણી પાતા નથી. વાહનો હિસાબ કિતાબ માંડવો કેવી રીતે અમારે? હજુ બી હતા ચાપડા છે બધા. શું મુનિરાજ ને પોતાના શરીરના પ્રાણ જાય તો એ કમંડળ માંથી પાણી પીતા નથી. એમની પાસે પાણી છે, તરસ લાગે છે, પ્રાણ જાય તો પણ એમાંથી પાણી પીએ નહીં, પીએ તો મુનિ પણ રીએ નહીં, ખલાસ થઈ જાય. પ્રતિજ્ઞા છે ને, એટલો એનો રાગ શરીર ઉપર નથી. જેને પોતાના શરીર ઉપર રાગ નથી એ બીજાના શરીરના રાગને નથી જોતા એમ કે છે. એટલે એ પાણી ન પાય તો એ નિર્દય નથી, દયાળુ જ છે એમ છે. એ ન્યાય છે એની અંદર. કેમ? ગૃહસ્થ પોતાના શરીરને સાચવે છે, માટે બીજાના શરીરને સાચવવા મેં દયા આવવી જોઈએ. જો દયાનો ભાવ ન આવે તો એ નિર્દય છે અને એ ભૂમિકા નથી. એમ છે, એ ન્યાય છે. એનો ન્યાય થી વાત આવી જોઈએ ને. શું હું માંદો પડું તો દવા ખાવ, તમે માંદા પડું તો મને દવા ન ખાવ. જે થવાનું છે એ થશે, શરીરનું થવાનું થશે, આયુષ પૂરું થવાનું છે. થયો દવા લેશો નહીં, દવા લગાવી જ નહીં તમારે, પણ પૂરી એવી રીતે કઈ ન્યાય થી વાત કરવી જોઈએ. અન્યાય થી વાત ચાલે નહીં. તો મુનિ ઔષધ નથી લેતા, બીજાને ઔષધ આપે પણ નહીં, એમને પોતાને લબ્ધિ હોય તો ના આપે. ફૂંક મારે ને મટાડી દે એવી લબ્ધિ હોય, પણ ફૂંક મારે નહીં, કોઈનો રોગ મટાડે નહીં, કેમ કે પોતાનો રોગ શરીરને મટાડતા નથી. માટે એમ છે, એવી રીતે એનો ન્યાય જુદો છે. એમ અહિયાં જે પુન છે એની ભૂમિકામાં જે થાય છે પ્રશસ્ત રાગ, એની ભૂમિકા અનુસારનો એને ન થાય તો એ ભૂમિકાથી નીચે છે. ઉપરની ભૂમિકામાં હોય તો થાય તો ઉપરની ભૂમિકા છૂટી જાય. તો એ જે ત્યાં જે ભૂમિકાની વાત કરવી છે એટલા પૂરતો ત્યાં અભિપ્રાય સમજવો, તેથી વધારે અભિપ્રાયનો અર્થ ત્યાં સમજવો નહીં. કે જ્ઞાનીનો અભિપ્રાય છે પણ એ ભૂમિકા પૂરતી વાત છે. હા, ધર્મોપદેશ આપે. ધર્મોપદેશમાં તો આત્માનો ઉપદેશ આપે છે ને, આત્માને બતાવે. એ વખતે કોઈ પણ પાણીથી મરતો હોય તો એને આત્માનો ઉપદેશ આપે, ભાઈ તારો આત્મા અનહાર સ્વરૂપી છે, અવ્યાબાદ સ્વરૂપ છે, અજર અમર સ્વરૂપ છે, મૃત્યુનો ભય તારે રાખવા જેવો નથી, સંભાળ તારા આત્માને. તો એ પાણીનું પાણી ન પીવડાવે પણ અમૃત પીવડાવે, પાછા પાણી ન પીવડાવે પણ અમૃત પીવડાવે. તો પાણી પીવડાવે એના કરતા અમૃત પીવડાવે એ સારું કે નહીં? એમ છે, એનો કઈ વાંધો નથી. ગુરુ તત્વ છે, મુનિરાજ છે, એ તો ગુરુના સ્થાને છે. ઉપદેશ આપવાનો એમનો અધિકાર છે. પ્રશસ્ત રાગ નથી આવતો, કેમ કે એનો અભિપ્રાય એવો થઈ ગયો છે કે આ પુણ્યના ફળથી મને સંસારમાં લાભ થશે. ત્યારે મોમુક્ષુ છે અને જેને સિદ્ધાંતનું સમજણ છે એ પુણ્યને પુણ્ય કરવાનો એનો અભિપ્રાય નથી, પણ એને એની ભૂમિકાનો પ્રશસ્ત રાગદ્વેષ આવી જાય છે. કરવો એમ નથી અભિપ્રાયમાં, આવી જાય છે. આવી જાય છે તો એને એ પ્રશસ્ત ગણવામાં આવે છે. કરે કૃત્રિમતાથી એમ નથી. આ ઉત્કૃષ્ટ મોક્ષો છે, ઉત્કૃષ્ટ મોક્ષોને આવી જાય છે તો એને ત્યાં પ્રશસ્ત રાગદ્વેષ મળે. પુણ્ય પરિણામ શુભ રાગ ના પરિણામ કે બે એક જ વાત છે, તો શબ્દ જુદા જુદા છે. પુણ્યનું બંધ પુણ્ય એટલે શું, કે જેના અનુબંધમાં પાછું પુણ્ય બંધાશે. જે પુણ્ય એવું બાંધે કે એનું ફળ આવતા પાછું પુણ્ય બાંધશે, પાપ નહીં બાંધે. મિત્ર, સામાન્ય રીતે પુણ્યના ફળમાં બહારના જે અનુકૂળ સંયોગો ઉત્પન્ન થાય એમાં જે જીવને રાજીપો થાય, ખુશી થાય, મજા આવે, ઠીક લાગે, અનુકૂળ લાગે, સારું લાગે, એ બધા પાપના પરિણામ થઈ જાય અને એ મિથ્યાત્વ અવસ્થામાં થયા વગર રહેતા નથી. જે ઉત્કૃષ્ટ મુમુક્ષુ છે એને ફેર પડી જાય છે એ બાબતમાં. એ પુણ્ય ઈચ્છતો નથી, પુણ્યના ફળને પણ ઈચ્છતો નથી. એટલે પુણ્યના ફળ આવે તો એને વિરક્ત તારીએ, એનો વૈરાગ વધે. પુણ્યના ફળ ભોગવવા માટે એને પરિણામો ન થાય પણ એને એને વૈરાગની વૃદ્ધિ થાય, વિરક્તતા વધે, એ બધો પ્રકાર એને આવે છે. શું મુમુક્ષુ જે સાચો મુમુક્ષુ છે તો સહન ન જ કરી શકે, તો શું કહેવાય? પ્રશસ્ત રાગ છે. પરમાત્માનું રક્ષણ કરવાનો જે રાગ છે એ પ્રશસ્ત રાગ છે. હા, દ્વેષ પણ પ્રશસ્ત દ્વેષ છે, એ પણ પ્રશસ્ત દ્વેષ છે અને પુનબંધનું કારણ છે. મિત્ર દ્વેષ છે એ પાપબંધનું કારણ થાય, પણ આ દ્વેષ પુનબંધનું કારણ છે એટલે એને પ્રશસ્ત દ્વેષ કહે છે. સંરક્ષણ થાય એ અભિપ્રાય ના કારણે એને પુણ્ય બંધ થાય છે, પાપ બંધ નથી થતો એમ છે. બાહ્ય દ્રષ્ટિ એમ લાગે કે આના પરિણામ બગડ્યા, આને દ્વેષ કર્યો અને ગુસ્સો કર્યો, બાહ્ય દ્રષ્ટિ એમ લાગે. અને ક્રોધ અને દ્વેષ એ પાપ બંધ નું કારણ છે, પણ પ્રશસ્ત હોય તો એ પુનબંધ નું કારણ છે, પાપબંધ નું કારણ નથી ત્યાં એમ છે. શું? હા, એ સંસ છે, બંધ એ બંધ જ છે. બંધ તો મોક્ષ નથી ને, મોક્ષ છે બંધ નથી, એ તો તત્વદ્રષ્ટિ જ છે. તત્વદ્રષ્ટિમાં તો એક ઘાન બે કટકા, એમાં બધું બાંધછોડ નથી. પાછી તત્વદ્રષ્ટિમાં કોઈ બાંધછોડ નથી, એ તત્વદ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ છે. પણ એના ભલું કોઈ કર્મ બુરું એમ તો નથી, બધું કર્મ દુઃખરૂપ છે અથવા બધું કર્મ સંસારનું કારણ છે અને સંસાર એકાંતે દુઃખરૂપ છે, કેવળ દુઃખમય છે. સંસારમાં સુખ છે એ વાતમાં કાંઈ માલ નથી. તો એકમ બંધ માર્ગ આશ્રિતમ નિષ્ઠમ, અને તે કર્મ બધું એકમ એટલે નિસંદેહપણે એકાંતે કર્મ છે તે એકાંતે બંધને કરે છે. બંધ માર્ગ આશ્રિતમ એકાંતે કર્મ બંધનું કારણ છે, એકાંતે કર્મ મોક્ષનું કારણ નથી. આ મને કાન છે. શું? ઈષ્ટમ એટલે માન્યું, માનવું. મને આ ઈષ્ટ છે ભાઈ, હું તો એમ માનીશ. એટલે ઈષ્ટનો અર્થ કર્યો છે ને, ઈષ્ટમ એટલે ગણધર દેવે એવું માન્યું છે. ઈષ્ટમ કોને ઈષ્ટ છે? કે બારંગના લખનાર એવા ગણધર દેવે આમ માન્યું છે એમ કે છે. અમૃતચંદ્રાચાર્ય એમ કે છે કે હું કઉ છું એમ નહી, આ ભગવાન ગણધર દેવ પણ આમ માને છે. કે શું? શુભ કર્મ છે એ પણ દુઃખદાયક છે, કર્મ બંધ નું કારણ સંસાર નું કારણ છે. ઇતિ ઇષ્ટમ, એવું ગણધર દેવે ઇષ્ટ માન્યું છે એને. ઇષ્ટમ માંથી માન્યું છે એમ કહી દો. કોને માન્યું છે? તો કે ગણધર દેવે માન્યું છે. ગણધર દેવે માન્યું છે એટલે જીનેન્દ્ર દેવે માન્યું છે. ગણધર દેવે માન્યું, જીનેન્દ્ર દેવે નથી માન્યું એમ થોડું છે કઈ? જીનેન્દ્ર દેવે માન્યું છે એમ કયો? ગણધર દેવે માન્યું છે એમ કયો? કે કોઈ જ્ઞાની પુરુષે માન્યું છે એમ કહો? બધું એકાદ છે. અત્યારના કાળમાં તો અમૃતચંદ્રાચાર્ય દેવ ના વચનો એટલે આધારભૂત વચનો કહેવાય. કુંદકુંદાચાર્ય દેવ, અમૃતચંદ્રાચાર્ય દેવ, ઉમા સ્વામી, સુમનભદ્રાચાર્ય, મહાન આચાર્યો થયા, એમના વચનો જે સાગમમાં રહી ગયા એ બધા આધારભૂત ગણાય. પણ એવા મહાપુરુષો પણ એમ કે છે કે હું કહું છું એમ નહી, આ ગણધર દેવ આમ કે છે, જીનેન્દ્ર આમ કે છે એમ કે. એ મોટા પુરુષ નું નામ લે, પોતાથી મોટા હોય એનું નામ લે. શ્રીજી નામ કહે છે, અભ્યાસ ના ત્યાગ ને શ્રીજી ને ત્યાગ કયો છે. પોતે એમ જ લખે છે, શ્રીજી નો આવો અભિમત છે, શ્રીજી નો આવો અભિમત છે. પણ હવે આપ અત્યારે વાણિયામાં જીનમાં પછી તો જીન ક્યાં જીન મળ્યા હતા આપને? જીન નો અભિમત આપણે ક્યાંથી જાણ્યો? કે નહી કહ્યું એ જીન નો અભિમત આપે ક્યાંથી જાણ્યો? તો કે અંદરમાં પણ જીનેશ્વર છે, એનો અભિમત અને બારના જીનેશ્વર ના અભિમત માં ફેર નથી. એમને તો જાતિસ્મરણ હતું, જાતિસ્મરણ હતું ને એમને તો જાતિસ્મરણ માં ભગવાન ને સાંભળ્યા હોય એટલે એમના માટે તો કઈ બીજું કહી શકાય એવું નથી. હું કઉ છું એમ નહી, જીન નો મૂળ મારક છે. શું એ પોતાના ક્ષરોપસમ માં અહમ પણ નથી આવતો, જ્ઞાનીઓને પોતાના ક્ષરોપસમ માં અહમ પણ નથી આવતો. અજ્ઞાની જીવને ક્ષોભસમ વધે એટલે હું આમ કહેવા માંગુ છું, હું આમ કહું છું, હું કહું છું, હું કહું છું એમ હું ઉપર જોર આવે એને. હા, ક્ષોભસમ માં હું પણ થઈ ગયું છે ને એટલે એને એમ થાય. મહાપુરુષો ગમે એવા માન હોય તો એમ કે ભગવાન આમ કહે છે, ગણધર આમ કહે છે, અમારા શ્રી ગુરુ આમ કહે છે, એમ કરીને મોટાના ખાતે ચડાવે. સુગાનેજી પત્ર માં એવી જ પદ્ધતિ લીધી છે ને, એમને ક્યાં ખબર હતી કે આ પત્ર ની ચોપડી છપાવવાની છે, છતાં કેવું કુદરતે લખ્યું છે. ગુરુદેવ નો ગુરુદેવ આમ કહે છે, ગુરુદેવ ના પ્રવચન નો આ તાત્પર્ય હું સમજ્યો છું. જેટલી તત્વ ની વાત કરે એમાં બધા ગુરુદેવ ને માથે ચડાવતા જાય, હું કહું છું એમ નથી કેતા. કુદરતી જે રીતે આવે છે, શું આમ પણ મીઠું છે ને, એટલે એ બધું લાક્ષણિક પદ્ધતિ છે. એનું માપ નીકળે છે એમાંથી, ઉપરથી સાધારણ લાગે પણ અંદરમાં તો એનો ફેર છે આખો. એ કુદરતી કેવી પરિણતિ છે એ સાબિત કરે છે. શું પર્યાય બુદ્ધિ નથી, અહમ બુદ્ધિ નથી. શું ગણધર દેવે એવું માન્યું છે શા કારણ થી? કારણ કે ખલું સમસ્તમ સ્વયં બંધ હેતુ હું નિશ્ચયથી વાસ્તવિકપણે સર્વકર્મ જાતિ સમસ્તમ શુભ ને અશુભ સર્વકર્મ જાતિ સ્વયં બંધ હેતુ હું પોતે પણ બંધરૂપ છે. એ પોતે જ બંધરૂપ છે ને, બંધના કારણરૂપ છે ને, પોતે જ બંધ સ્વરૂપે છે. આશ્રમ અને બંધ બે છે, એમાં કારણ બંધ અને બંધનું કારણ બંને છે. ભાવાર્થ આમ છે કે પોતે મુક્ત સ્વરૂપ હોય તો કદાચિત મુક્તિને કરે. કર્મ જાતે પોતે સ્વયં બંધ પર્યાય રૂપ પુદ્ગલ પિંડપણે બંધાયેલી છે તે મુક્તિને કઈ રીતે કરશે? તેથી તે કર્મ સર્વથા બંધ માર્ગ છે. ન્યાય કાયદો પાછો એમ કે એક માણસ પોતે અનાથ હોય, પોતે લાચારી ભોગવતો હોય, પોતે ભીખ માંગતો હોય, એ બીજાને દાન કેવી રીતે દે? બીજાનો નાશ અનાથ કેવી રીતે થાય? પોતે રક્ષણ માંગતો હોય, બીજાને કેવી રીતે રક્ષણ આપે? એ પોતે તો અરક્ષણનો ભય અનુભવે છે, તો એ તો બીજાને રક્ષણ આપી શકે નહીં. કેમ કે એ ભય ભયથી થરથર ધ્રુજે છે. એમ કર્મ પોતે જ બંધ સ્વરૂપે છે. હું કારણ વગણા બધી પોતે જ બંધ પર્યાયનું પૂતગલ પીંડે છે. એ મુક્તિ બીજાને કેવી રીતે કરે? એ તો હજી બંધ માંથી છૂટે, પોતે જ બંધ સ્વરૂપે, દ્રવ્ય બંધ સ્વરૂપે તો પોતે છે. એ બીજાને ભાવની મુક્તિ ક્યાંથી લાવી દેશે? કે છે એનામાં મુક્તિ થવાનું કોઈ કારણ કે કાર્ય રહ્યું નથી. હા, બહુ ચોખ્ખું છે, એકદમ ચોખ્ખું છે. આ કળશમાં શુભ ને ક્યાંય પણ મીઠાશ ન રહે, ઊંડે ઊંડે પણ શુભ ની મીઠાશ ન રહેવી જોઈએ. ગમે એટલા શુભ ભાવ થાય, શું સારામાં સારા શુભ ભાવ થાય, ઊંચામાં ઊંચી કોટીના શુભ ભાવ થાય, તો પણ એની મીઠાશ રહેવી જોઈએ નહીં. જો કે મીઠાશ રહે ત્યાં ક્વોલિટી નીચી થઈ જાય છે, ક્વોલિટી ઊંચી રહેતી જ નથી. જે જીવોને શુભની મીઠાશ નથી એવા જીવોને જ ઉચ્ચ કોટીના શુભ ભાવ થાય. સમ્યક દ્રષ્ટિને જે ઉચ્ચ કોટીનું શુભ થાય એવું મિથ્યા દ્રષ્ટિને થાય નહીં, કેમ કે એને એની મીઠાશ નથી. વ્યવહાર કોનો ઊંચો? કે જે વ્યવહારમાં અહંપણું ન કરે તેનો ઊંચો. સારામાં સારું મિષ્ટાન જમાડે કોઈ ઊંચામાં ઊંચી ક્વોલિટીનો, અને પછી એમ કે જો મેં તમને ખવડાવ્યું. શું કે ખવડાવ્યું ને તમને? બીજા કોઈ ખવડાવ્યું તો આવું, અમારા જેવું કોઈ ખવડાવે તમને? થઈ ગયું ખલાસ. જે ખવડાવ્યું એના ઉપર પાણી ફેરવી દીધું. વ્યવહાર તો ઊંચી કોટીનો પાળે, અને અમે આવા વ્યવહારના પ્રતિપાલન કરનારા છીએ. કે થઈ રહ્યું બધું પાણી ફરી ગયું એ વ્યવહાર ઉપર. ઊંચામાં ઊંચો વ્યવહાર તો એનો છે કે જે શુદ્ધ વ્યવહાર પાળે, છતાં પણ એનું એને અહંપણું થાય નહીં કે નહીં. એમાં શું? એ તો બાજુમાં ધર્મનું આરાધન કરતા કરતા એવા પરિણામ બાજુમાં જોડે થઈ જાય છે. અમારે એ કરવાના હોય નહીં પણ થઈ જાય છે. શેરડી વાવે, ધોરિયામાંથી પાણી જાય તો ધોરિયાના કાંઠે ખડ ઉગી જાય કે નહીં? જે ધોરિયામાંથી પાણી જાય શેરડીના ક્યારે સુધી? તો ભાઈ ધોરિયો રસ્તામાં હોય ને કાંઠે થોડું ખડ ઉગે કે ન ઉગે? શેરડી વાવી કે ખડ વાવ્યું છે? કે શેરડી વાવી છે, ખડ વાવ્યું નથી. એમ ફૂન તો ખડ છે બાજુમાં. ધર્મ છે એ મીઠો રસ છે. ધર્મનું સાધન કરતા કરતા જેટલી કચાશ રહીએ એટલું બાજુમાં ફૂલનું ખડ થઈ જાય, પણ ધર્મી એની સામે જોતો નથી. દેવલોકમાં જાય તો શું કરે? ફૂલ ભોગવે કે ન ભોગવે કે નહીં એની સામે જોતો નથી. એ પોતાની આરાધનામાં લાગેલો છે. ત્યાંય તો પોતાની આરાધનામાં લાગેલો છે. ત્યાં કઈ આરાધના છોડી દેતો નથી. એનું લક્ષ્ય જ છે. એનું લક્ષ્ય ત્યાં દેવલોકના સંયોગ ઉપર નથી. એનું લક્ષ્ય ત્યાં પણ ધર્મ ઉપર જ છે. મારે આત્મહિત કરવું છે, પૂર્ણ શુદ્ધ થવું છે. આ ત્યાં પૂરું ન કર્યું એટલે વચ્ચે આ જેલ પડી છે સજા. કે આમાં કઈ આપણે ઊંડા ઉતરવાનું નથી, દૂર રહેવાનું છે. દારૂગોળો જોયે ભાગે કે નહીં? દારૂગોળો છે, પુણ્યનો દારૂગોળો છે, પુણ્યના સંયોગો છે. એ પુણ્યનો દારૂગોળો છે, એનાથી દૂર રહે છે. એટલે તો ધર્માત્માને દાન કરવામાં કેમ હિચકિચાટ નથી? એ પુણ્યના ફળમાં આવેલી ચીજ છે, એ તો દારૂગોળો છે. વાપરી નાખો વાપરી નાખો, અહીંયા આપણે એનું કામ નથી. આપણે એનું કઈ કામ નથી. શું એને સન્માર્ગમાં એનો ઉપયોગ કરી નાખો એમ કરીને એના મમત્વને એ જરા પણ થવા દેતા નથી. એનું મમત્વ ન થવા દે. એટલી સાવધાની, એટલી જાગૃતિ ને એટલી વિચક્ષણતા ધર્માત્માઓને હોય છે. હા, એક જ બાજુનું લક્ષ્ય છે. બીજું લક્ષ્ય લક્ષ ફરે તો લક્ષ્ય જ ન કહેવાય ને. એ તો ટંકોત્કીર્ણ વાત છે. ફરે તો લક્ષ કહેવાય નહીં. ફરે જ નહીં ને પૂર્ણતા થાય ત્યાં સુધી બદલાય નહીં એ વાત. હા, એ તો સમજાય કે ઢગલા થયા છે, થયા કરે એનું કાંઈ નહીં હવે. એનું કાંઈ નહીં. બહુ શ્રીમંત માણસો હોય છે એવું છે. મુંબઈમાં એક ભાઈ મળ્યા હતા, નાની ઉંમરના હતા, મોટો હશે 50 પાસ માંડે છે. પાંચ 10 લાખ આવે છે કે જાય છે એનું કાંઈ લાગતું નથી હવે. શું એક જમાનામાં તો કે બહુ પરિસ્થિતિ ખરાબ હતી, કે દેશમાંથી ગયા હોય ત્યારે તો હાવ એકદમ સાધારણ પરિસ્થિતિમાં નોકરી ગોતવા ગયા હોય. કલકત્તા ગયેલા, મુંબઈમાં તો જલ્દી પાટો બાજે નહીં, જગ્યા મળે નહીં. મુંબઈમાં કલકત્તામાં તો કાંઈ કાંઈ આશરો મળી રહે. પણ મુંબઈમાં તો જલ્દી મળે નહીં. કલકત્તા ગયેલા પછી તો બહુ પૈસા થઈ ગયા એટલે કલકત્તા ને મુંબઈ બે જગ્યાએ ધંધા શરૂ કર્યા, દિલ્હીમાં કારખાના કર્યા, કઈક કરેલું. 5 લાખ 10 લાખ આવે છે તો કઈ સામુ જવાનું મન થતું નથી, રખે થતો નથી, શોકે થતો નથી. કોઈક કામ કરીએ ને 5-10 લાખ મળી, કાંઈ નહીં એમાં શું, 5 લાખ આવ્યા તો ન આવ્યા તો ક્યાંક ગયા તો કે કાંઈ નહીં, એમાં આપણે શું ઓછું થાય છે, એવી કે સ્થિતિ છે. પણ ભાઈ સાહેબ કઈ ચેન પડતું નથી કે દાદર મુંબઈ સાંભળવા આવેલા, કઈ ચેન પડતું નથી કે હક નથી કે મળવું, પણ આટલા આટલા બધા પૈસા છે ને હક નથી, તો ક્યાંય ચેન પડતું નથી કે ઉંમર નાની છે શું કરવું કે જરાક રસ લ્યો કીધો. આ વિષય એવો છે, આત્માને સુખ શાંતિ થાય એવો વિષય છે. પણ જેટલો તમે ધંધામાં રસ લ્યો છો એના કરતા થોડો વધારે રસ આમાં લ્યો. હા, બે ભાઈઓ હતા, નાનો નાનો આ મોટા ભાઈ હતા. નાનો ભાઈ એટલો બધો અનુકૂળ છે, એટલો બધો અનુકૂળ છે કે વાત મૂકી દો એટલું મારું ધ્યાન રાખે. મોટી જગ્યા લીધી તો કે ભાઈ તમે ત્યાં આવી આવો, હું આ તમારી નાની જગ્યામાં રહીશ કે તમે ત્યાં આવી આવો. કે માન માને ને મોટલો ગયો ત્યાં લીધી છે, તું ભાઈ મારે અહીંયા બહુ સારું છે, મારે કઈ જગ્યા તો મોટી છે પણ ઓલી કોઈ વૈભવશાળી ફ્લેટ લીધો હશે. હું એટલું બધું ક્યાં રાખે છે ને બધું અનુકૂળ બહુ છે કે પણ ક્યાંય મને ચેન પડતું નથી. હું ક્યાંથી પડે રસ લેતા હોય ને, આ બધું છે એનો જે રસ છે એ જ બેચેની ઉત્પન્ન કરે. થોડું નવરાશ લઈને રસ લઈને આમાં જરાક માથું મારો ઊંડા ઉતરો છે, રસ્તો બહુ સારો છે. નસીબદાર હોય એને જ આ ચીજ સામે મળે એવું છે, બાકી મળે એવું નથી જગતમાં ક્યાંય નથી. શું સાંભળવા એ બધા ગેમ બહુ, પણ પછી એ વખતે તો ઠીક ઠીક કે મારે તો આવવું છે, ભાવનગર આવવું છે, નામ ને આમ પછી કઈ સમાચાર નથી ગયા, પણ એ ડૂબી જાય પાછા. શું મોટા ધંધા વાળાને પછી તો વિચાર કરવાનો ટાઈમ મળતો નથી બિચારાને, એટલા દુખી 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 આકુલતા 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 ક્યાંય હક પડે, રાતે ઊંઘ આવે નહીં ને દિવસે કાંઈ મૂડ કામ કરે નહીં, ચેન પડે નહીં. સત્સંગ છૂટે એટલે પછી એની રુચિ ઘટી જાય છે. થાય છે શું, થોડોક સત્સંગ છોડે પછી સત્સંગની જે રુચિ હોય ને એ ઘટી જાય છે ને ઓછી થઈ જાય છે. અને સંસારની રુચિ તો પડી જ છે હજી, એટલે એ પાછી વિકાસ પામી જાય છે, આ દશા થઈ જાય છે. એટલે સત્સંગ થોડોક છોડે એટલે કેટલો વધારે છૂટી જાય એ છૂટવામાં મુશ્કેલ છે. એ તો એને પક્કડ રાખવી જોઈએ. 12માં સત્સંગ ને અંદરમાં મારું આત્મહિત બે વાત તો મુખ્ય જ રાખવી છે, બાકી જે થવાનું હશે એ થશે, એને કઈ થવાનું નથી, આત્માને કઈ થવાનું નથી. 12નું જે થવાનું એ ભલે થતું, એ ક્યાં તને થાય છે. કેમ એની હયાતીનું અસ્તિત્વનો જે રસ મૂટે છે ને એને અસ્તિત્વ પોતામાં ભેળવું છે. આ બધું મારે છે અને આ બધું મને છે એની હયાતી એને આત્મામાં ભેળવી, તો ચૈતન્યમાં જળની હયાતી ભેળવી શું દશા થાય. હૂંફ છે ખરી, પણ એ અશાંતિને ઊભી કરશે. હૂંફ ધોખાબાજી છે એમાં, એ ધોખો ખાઈ ગયો કે મને આ હૂંફ છે, બાકી ખરેખર એ જ એને અશાંતિનું કારણ છે, બીજું કોઈ અશાંતિનું કારણ નથી. અહીંયા તો જેવા પૈસા નથી, આ બધા અમેરિકન લોકો એપી બીપી ને શું છે, મલ્ટી મિલિયોનર્સ છે બધા. તીવ્ર રસમાં શું દશા થઈ છે એ લોકોને, ફરજિયાત ગાંડો ચરસ એને પીવો પડે, નહીતર ગાંડો ગાંડો થઈ જાય. જો કે અડધા ગાંડા તો હોય છે, પણ છતાં એને થોડું ઘણું શુદ્ધ શાંત ટકાવી રાખવા માટે ગાંડો ચરસ ઘેનમાં પડે રહેવું પડે, બીજી તો કઈ અસર કરે નહીં એને, કોઈ આ પોઈઝન વધારે અસર કરે એને. એમને પીડારે કપડાના ભાન નહીં, ખાવા પીવાના ભાન નહીં, અને બીજો કોઈ ઉપાય નહીં. એવા ફસાઈ ગયા પછી અહીંયાથી નીકળવું, એ વખત અહીંયા આવે છે શાંતિ લેવા માટે આવે છે કે કોઈ એમને રસ્તો ઉગેડે તો. એવા માણસો હોય છે કે જો એને તમે રસ્તો દેખાડો, પ્રયોગ દેખાડો, આમ તો પૈસા તો તમારે ઢગલો કરી દે, ભાઈ સાહેબ બધું લઈ લ્યો મારું, પણ મને શાંતિ આપો, હવે કરોડો લઈ લ્યો એમ કે હું એવા 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 પીડા હોય છે શાંતિ માટે. હા, પોતાને ભૂલી જવા માટે આ બધું, આ બધું આ હુંફને ભૂલી જવા માટે, એની હુંફમાં જે અશાંતિ થઈ છે એને ભૂલવા માટે પછી ગાંજો ચરસ પીવો આપણે. આ તો ઉઘાડી દશા છે, બચવા માટે આ વાત છે બધી. એને પુણ્યના ફળ તો ઘણા છે, પણ ક્યાંય હક પડે નહીં. તેથી કર્મ સર્વથા બંધ માર્ગ છે. સર્વથા બંધ માર્ગ છે એમ કહો કે સર્વથા દુઃખ માર્ગ છે એમ કહો કે સર્વથા સંસાર માર્ગ છે એમ કહો? જો આમ છે, આ તો ગુરુદેવ ને તો વાત આમ ઉપરથી સાધારણ લાગે, પણ બહુ ઊંડી વાત હોય છે. કોઈને ઘરે ગયેલા મુંબઈમાં, મન બંગલો બહુ સારો હશે અને એવી જાતની પદ્ધતિ કે એક એક ચીજ આમ પાલિશ એકદમ ચોખ્ખી ચણાક ચક ઝગાક ચક ચકાટ રાખે. શું દાદરાનો કઠોળો હોય તો આમ પાલિશ વાળો હોય ને, એક ટીપાળ પડી હોય તો પાલિશ વાળી હોય ને, બધું અપટુ ડેટ રાખ્યું છે. ઉંમર થઈ ગયેલી, ઉંમર પટોલીને કોઈ આવ્યું નથી. હવે આ બધું આવી રીતે હાચવી હાચવી હાચવીને એટલી કાળજીથી હાચવે છે નાનામાં નાની ચીજને, હવે આને છોડવું અહીંથી કેમ ગમશે, અહીંથી નીકળવું કેમ ગમશે આને? હવે કેવો વિકલ્પ આવે છે બોલો? આમાં એને સુખ થતું હશે, આમાં એને આનંદ થતો હશે, આની એને ઊંઘ ચડતી હશે, એવો વિકલ્પ નો આવ્યો? વિકલ્પ શું આવ્યો? વૈરાગ નો વિકલ્પ આવ્યો. એ પોતાને હોય તો એમ જ આવે એમને વિકલ્પ, એ પ્રકારની યોગ પોતાને હોય તો એવો જ વિકલ્પ આવે કે આમાં મમત્વ કરતા અહીંથી આને નીકળવું છે ગમશે એમ કે. હવે એટલે નીકળવાનો ટાઈમ આવશે ને ખબર પડશે કે હવે અહીંથી જવાનું, ત્યારે એને જે દુઃખ થશે એ સહન કરી શકશે નહીં, અને એ દુઃખ ના માર્યા બેશુદ્ધ અવસ્થામાં આવી જાય છે. મોટા ભાગે શરીર છોડતા પહેલા બેશુદ્ધ સ્થિતિમાં પણ પહોંચી જાય છે, અને એ દુઃખના દુઃખમાં ને દુઃખમાં દુર્ગતિમાં, પછી તો જે દુર્ગતિ છે એ તો એટલી બધી દુર્ગતિ હોય છે કે વાત મૂકી દો, એનું તો કઈ ઠેકાણું પડે એને. એ જ્ઞાનીને તો અગાઉથી બધું દેખાય છે, અગાઉ દેખાય છે કે આ બધું આની પરિસ્થિતિ ખરાબ છે બિચારાને, શું થશે, રાજી થાય છે ત્યારે. પણ ઓલો જેમ સને પાતમાં રાજી થાય એના જેવું દેખાય છે એમને, દાખલો આપતા સને પાતમાં. એવી વાત છે, આચાર્ય પુકારી પુકારીને આ વાત કરી છે. ભાઈ બંધ માર્ગ છે, એકાંતે બંધ માર્ગ છે, સંસાર માર્ગ છે, ક્યાંય દુઃખનું સુખનું કારણ નથી. ભૂલમાં પડીશ નહીં, ભૂલાવામાં પડીશ નહીં, ક્યાંય ભ્રમણામાં પડીશ તો એ ભ્રમણા દુઃખદાયક થઈ પડશે એમ કેવું છે. હા, બધા હરખા છે, ગોદડીમાં મમતા હોય તો એને ઈ જ છે. ખરી વાત એ છે, અહીંયા તો બધા સાધારણ સંજોગો હોય છે, દેવલોક જેવા હોતા નથી. ખરેખર તો આ જીવને સામે આવી ચીજ આવી છે તો એને મુક્તિનું પાકું કરી લેવું જોઈએ. અહીંયા સંસ્કાર લઈ લઈએ કે સમ્યક દર્શન લઈ લઈએ તો સિદ્ધપદનું પાકું થઈ જાય, એ રિઝર્વેશન કરી લેવું જોઈએ. એના બદલે આ નાના નાની મોટી વાતની અંદર રોકાયેલો રાચીને ઊભો થાય, રાચીને પડોરીએ, અથવા પ્રમાદ માં રતી કરે, પ્રમાદ થઈ લ્યો કઈ ન કરે, પ્રમાદ એને હારીએ, કઈ કઈ હૂતું નથી હવે, પણ પ્રમાદમાં રતી કરવા જેવું છે હું કે પણ એમાં રોકાઈ ગયો. પ્રમાદ કરે છે જીવ, આવો માર્ગ મળ્યા પછી થોડો પુરુષાર્થ કરે તો કામ થાય, એ થોડા પુરુષાર્થ ન કરે અને મનુષ્ય ભાવ જેવો મનુષ્ય ભાવ છૂટી જાય તો એ તો ગંભીર ભૂલ છે, જેવી તેવી ભૂલ નથી પણ ગંભીર ભૂલ છે એમ લેવું જોઈએ. Thank you.